અત્યારના સ્વાધ્યાયમાં આપણે 47 શક્તિ ઉપર આપણે સ્વાધ્યાય લેશું. 610 પાનું છે સમયસારમાં, મૂળમાં 610 પાનું. કદાચ સ્ક્રીન ઉપર આવશે શક્તિ 610 પાનું. દરેક પદાર્થ, કોઈ પણ જળ હો કે ચેતન, એ ગુણોનો ભંડાર છે. એમાં આપણે આત્માની અનંત શક્તિઓ છે, એમાંથી આચાર્યદેવ કહે છે કે એમાંથી 47 કેટલીક શક્તિઓનું વર્ણન કરે છે. એમાં શબ્દ છે ને 610 પાને નીચેથી બીજી લાઈન 610, તેમાંની કેટલીક શક્તિઓ નીચે પ્રમાણે છે. તેમાંની એટલે કઈ? તેમાંની એટલે અહીંયા કઈક હજી બીજો શબ્દ, તેમાંની એટલે અનંતમાંથી છે, પણ અહીંયા જ્ઞાન માત્ર ભાવની સાથે અનંત શક્તિ એવું છે એની વાત છે. આત્માની જ છે. અહીંયા શું વિષય લીધો છે? જ્ઞાન માત્ર ભાવ. એક બહુ આ વિષય ક્યાંથી ચાલ્યો? 47 શક્તિનો વિષય કેવી રીતે, જેને કહે ને કોકઅપ થયો, ક્રિએટ કેવી રીતે થયો? કે પરિશિષ્ટમાં આચાર્યદેવ એક શબ્દ, એક વિષય ઉપાડ્યો. કયો વિષય ઉપાડ્યો? સ્યાદવાદ. આખા સમયસારમાં આત્માને ક્યાં શબ્દથી બોલાવતા આવ્યા છે? જ્ઞાન માત્ર. એટલે કોઈને એમ થશે એકાંતે પકડીને કે આત્મામાં ખાલી કયો ગુણ છે? એક જ્ઞાન જ ગુણ છે. તો એના નિષેધને માટે આચાર્યદેવે એક રીતે વિચાર કરીએ તો ત્રણ પ્રકારે આખો પ્રૂવ કરીને દેખાડ્યું. ત્રણ પ્રકારે પરિશિષ્ટમાં. પહેલું શું લીધું? કે જ્ઞાન માત્ર ભાવમાં કેટલા બોલ ઉતાર્યા? 14 બોલ. ખ્યાલ છે ને બધા? તત, અતત, એક, અનેક, દ્રવ્ય ક્ષેત્ર કાળ, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્થિ, પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિ, અને નિત્ય અને અનિત્ય. એ રીતે 14 બોલથી એક જ જ્ઞાન માત્ર ભાવની અંદર આવા 14 બોલ એમાં ઘટી શકે છે, એપ્લાય થઈ શકે છે. તો એ રીતે જ્ઞાન માત્ર ભાવને એ કેવી રીતે સિદ્ધ કર્યું? અનેકાંત સ્વરૂપ સિદ્ધ કર્યું. અને અનેકાંત સ્વરૂપ વસ્તુને કહેવાની પદ્ધતિ, એનું નામ સ્યાદવાદ છે. તો એ રીતે વિષય ઉપડતા એક રીતે સિદ્ધ કર્યું. હવે બીજી રીતે સિદ્ધ કેવી રીતે કરે છે? કે જ્ઞાન માત્ર ભાવ કહેતા એમાં ખાલી એક જ ગુણ ના સમજો, એની સાથે કેટલી શક્તિઓ ઉછળે છે? અનંત શક્તિ. અને ઉછળે છે કહીને શું સિદ્ધ કરવું છે? અહીંયા માત્ર શક્તિ છે એટલું સિદ્ધ નથી કરવું, એનું પરિણમન સાથે લેવું છે. જેમ છઠ્ઠી ગાથામાં પહેલી લાઈન તો દરેકને આવડે છે, બીજી લાઈન સિદ્ધ લીધી છે. બીજી લાઈન છઠ્ઠી ગાથાની બીજી લાઈન પદ્યાનુવાદ નથી, અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ. એ તો એક પહેલી લાઈન આવી. બીજી રીત કઈ છે? એ રીત શુદ્ધ કથા. હવે પ્રશ્ન, એ રીત શુદ્ધ કથા એટલે શું? આત્મા શુદ્ધ તો છે, પછી એ રીત એમ એવી કન્ડિશન કેમ અપ્લાય કરે? આત્મા તો પહેલી લાઈનમાં આપે અસ્થિ નાસ્તિથી બતાવી દીધું કે એમાં પ્રમત અપ્રમત નથી, એ કેવો છે? એક ના. પછી એ રીતે શુદ્ધ શું કામ? શબ્દ શું કામ વાપરો તમે? આત્મા શુદ્ધ તો શુદ્ધ છે જ. જેમ કે આ ભાઈ બહુ સારા છે, બહુ દાનવીર છે, પણ એ રીતે એમ એ રીતે કહીને શું છે? એ રીત એટલે જયારે પ્રસંગ આવે ને ત્યારે દાન આપે તો સાચા કહેવાય. શું છે? આમ તો કહેવાય છે મોટા મોટા દાનવીર, પણ એની જેને કહે ને પરીક્ષા, ટેસ્ટિંગ ક્યારે થાય? પ્રસંગ આવે. એમ આત્મા શુદ્ધ તો છે, પણ તને શુદ્ધનો અનુભવ થયો છે? શુદ્ધનો અનુભવ નથી ને તો શુદ્ધ શુદ્ધ કર્યા કરે તો શું ફાયદો છે? અને એટલે એ રીતે, અને એટલા માટે ટીકામાં કયો શબ્દ વાપરો છે? ભીન ઉપાસવામાં આવતા, પરભાવોથી ભીન ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. તો એ શૈલી અહીંયા આચાર્યદેવ શું લીધું છે? ઘણી જગ્યાએ આ રીતે શૈલી લીધી છે. હવે શક્તિઓ તો રહી જાય, જોઈએ વિસ્તાર કરીએ. આ એક સમજવા જેવી છે. આચાર્ય દેવ માત્ર શુદ્ધાત્મા એ વિષય દેખાડે છે એટલું નથી, એ વિષયનું તને શું હોવું જોઈએ, અનુભવન થવું જોઈએ, પ્રણમન થવું જોઈએ. 50 થી 55 ગાથા છે. કેટલા બોલ છે? થોડું ઘણું તો યાદ નહીં, 29 બોલ છે. પહેલો વર્ણથી અને છેલ્લો ગુણસ્થાન. અને એમાં શું છે, દરેક માં લખ્યું એ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી કોનાથી ભિન્ન છે? આ બધા બોલો છે એ બધા કેવા છે? પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી શું સિદ્ધ કરવું છે? આત્માથી જુદા છે. અને એમાં આચાર્ય શબ્દ શું વાપરે છે? અનુભૂતિથી ભિન્ન છે. તો પ્રશ્ન એમ ન થાય, આપે એ શુદ્ધાત્મા દેખાડવો છે. તો આત્મા આ બધા વર્ણ ગંધ રસ આદિ જુદા જુદા બધા રાગ દ્વેષ બધું એનાથી આત્મા ભિન્ન સિદ્ધ કરવો છે. તો આપણે વચ્ચે અનુભૂતિ શું કામ નહીં? અરે આત્મા તો ભિન્ન છે, તું અનુભવ કરીશ ત્યારે તને ખબર પડશે. આ આખું જેને કહેવાય શું છે, ચેક બેંકમાં નાખો એટલે રાજી થઈ જાય ને કોક પાર્ટીનો? નહીં તો ક્યારે રાજી થાય? હા તો ન્યાય ક્લિયર થાય તો ન્યાય એ રાખે. ઓલા એમ નહીં કે પેમેન્ટ તો આવ્યું જ, પણ હવે બે દી રાજ્યો પછી કહું થયું. એમ અહીંયા આચાર્ય શું કહેવા માંગે છે કે સ્વભાવ તો છે, એનું પરિણમન થાય, વેદન આવે તો તારા માટે. તો અહીંયા આપણે ફરીથી શક્તિ ઉપર આવી જઈએ કે એ શક્તિઓ ઉછળે છે, પરણમે છે, એની વાત લેતા અનંત શક્તિઓ કહી શકવા યોગ્ય નથી, કારણ કે અક્ષર જ મર્યાદિત છે. તો એનું કોમ્બિનેશન ગમે એવું બનાવશું મર્યાદિત થશે. તો અહીંયા 47માં નામમાં પહેલી શક્તિ કઈ શરૂ કરી? જીવત્વ. ગુરુદેવસિંહ લિંક લેતા હતા, જીવત્વ ક્યાંથી કાઢ્યું? ક્યાંથી કાઢ્યું? કે બીજી ગાથા છે, જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત આવે છે ને, તો એ જીવ છે. તો જીવ છે તો એમાં નિશ્ચિતપણે શું હોય? જીવપણું. પણું ત્વ છે ને એટલે પણું અર્થ થાય એનો. જેમ સોનું છે તો શું હોય? સોનાપણું. સોનું એ પદાર્થ કહેવાય, સોનું પણું એ એનો શું કહેવાય? ગુણ કહેવાય, સ્વભાવ. પછી સોનાપણું ઇઝ ઇક્વલ ટુ પીળાશે, ચીકાશે, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. તો એ શું થયું? તો અહીંયા જીવ એ શું છે? દ્રવ્ય છે. તો જીવ હોય તો એમાં જીવપણું તો હોવું જોઈએ, અને એનું નામ અહીંયા શું આપ્યું છે? જીવત્વ. એ એનો સ્વભાવ જીવપણું. તો એની હવે વ્યાખ્યા કરી, અને એ વ્યાખ્યામાં બે ડિવિઝન છે. છે વંચાય છે? જીવત્વ શક્તિ આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવ. જો પેલું આ કહ્યું, આત્મદ્રવ્યને કારણભૂત. આત્મદ્રવ્યને કારણભૂત એટલે આત્મા આત્માપણે ટકી રહ્યો છે, જીવ જીવતો છે, એના એટલો શબ્દ છે. આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવ. આત્મા આત્માપણે જીવ જીવપણે કેમ ટકી રહ્યો છે? કે ચૈતન્ય એનો ભાવ પ્રાણ છે. અને ચૈતન્ય ભાવ પણ જો બ્રેકેટમાં આવશે, ભાવ પ્રાણ, ચૈતન્ય માત્ર ભાવ પ્રાણનું છે બ્રેકેટ 611 પાને છે ને, પહેલી લાઇનમાં ચૈતન્ય માત્ર ભાવરૂપી ભાવ પ્રાણ. જેમ 12માં કે 10 પ્રાણ હોય છે ને, અને એ પ્રાણ હરી લે કોઈ તો શુદ્ધ કહેવાય, એને મરણ કહેવાય. એ આત્માનું અસ્તિત્વ શેનાથી છે? એના ભાવ પ્રાણ. અને ભાવ પ્રાણ એટલે શું? ચૈતન્ય પણ. એમાં ચાર ઉતારી શકાય છે, જ્ઞાન દર્શન સુખ અને અસ્તિત્વ, એવી રીતે કોઈ પણ લઈ શકો છો ગુરુદેશ એ રીતે ચાર. તો આ રીતે ફરીથી હું શેનાથી ટકી રહ્યો છું? આયુષ્યને કારણે, શરીરને કારણે, સેના કારણે, શ્વાસોશ્વાસને કારણે. સેનો મારું ટકવું મારા ચૈતન્ય ભાવ પ્રાણથી છે. હું જે સદાય કાળ ખાલી આટલું જ શીખે ને તો આખું શરીર પ્રત્યેનું મમત્વ છૂટી જાય. આપણને એમ લાગે શરીર છે એટલે હું ટકી જાય, શરીર છૂટી જશે તો મારું શું થઈ જશે? મરણ અભાવ થઈ જશે. તો પહેલો પાઠ, મારું ટકવું જીવ જીવતો છે સેનાથી? ચૈતન્ય માત્ર ભાવથી. અને આવા ચૈતન્ય ભાવને, ભાવ પ્રાણને ધારી રાખવું એ કોની ડ્યુટી છે? જીવત્વ શક્તિ. બે પાર્ટ આવી ગયા, મારું હોવાપણું સેનાથી છે, ચૈતન્ય ભાવ પ્રાણથી. અને આવા ચૈતન્ય ભાવ પ્રાણ સદાય કાળ મારામાં ટકાવી રાખે, ધારણ શબ્દ છે ને, એનું ધારણ જેનું લક્ષણ એટલે સ્વરૂપ છે, એવી જ જીવત્વ શક્તિ. તો સદાકાળ મારામાં જે મળું હોય છે ને, અમારે 24 કલાક ડ્યુટી હોય છે ચોકીદારની, ચોકી કઈ રાજ કરે, એમ જીવત્વ શક્તિ શું કહે છે? હું જીવને જીવતો રાખું છું, જીવંત રાખું છું. કેવી રીતે રાખું છું? કે સદાકાળ ચૈતન્ય ભાવ પ્રાણને હું ટકાવી રાખું. તો આ રીતે આત્મદ્રવ્યને કારણભૂત, અહીંયા કારણભૂત એટલે હોવાપણારૂપ, અસ્થિરૂપ, અને એનું એવા ચૈતન્ય માત્ર ભાવનું ધારણ કરી રાખવું, ધારી રાખવું, ટકાવી રાખવું, આ એવું જેનું સ્વરૂપ એટલે લક્ષણ છે તેનું નામ જીવત્વ શક્તિ કહેવાય છે. હવે જીવત્વ શક્તિ આવી જીવ, તો જીવમાં એમાં કયો ભાવ પ્રાણ કયો લીધો, નામ શું આપ્યું? ચૈતન્ય. તો નેચરલી જો ચૈતન્ય મારામાં ભાવ પ્રાણ હોય તો મારામાં ચૈતન્ય પણ તો હોવું જોઈએ કે નહીં? જેમ કોઈ ચોકી થયા કરે છે ભાઈ, અને કોઈ તો વોચ થયા કરે તો વોચમેન તો હોય કે નહીં? તો મારામાં બીજી શક્તિ લીધી, ચિત્તી શક્તિ. જો લિંક ફરીથી, જીવ ઉપરથી કઈ શક્તિ લીધી? જીવપણું, જીવત્વ. જીવત્વમાં શું લીધું? ચૈતન્ય ભાવ પ્રાણ. તો બીજી શક્તિ કઈ લીધી? ચિત્તી શક્તિ. ચૈતન્યનું બીજું નામ ચિત્તી. અને એ ચિત્તી શક્તિ શું કરે છે? એમાં શું છે? અજડત્વ સ્વરૂપ છે ને. બીજી શક્તિની શું વ્યાખ્યા કરી? અજડત્વ. આપણે જો થોડી ઉપર ઉપરથી લઈએ, બાકી ગુરદેશી ડિટેલ કરીએ તો કોઈ, આપણે તો થોડી એકબીજાની લિંક શું છે તો થોડી ખ્યાલ આવશે આપણને, પૂરી તો ન થાય. પણ એક જો જીવ, જીવત્વ, ચૈતન્ય ભાવ પ્રાણ, એના ઉપર જે શું આવી? ચિત્તી. હવે ચિત્તી શક્તિ શું કામ કરે? મને ક્યારેય જડ રૂપ થવા ન દે. આવ્યો શબ્દ અજડત્વ સ્વરૂપ. ક્યારે મને જડ રૂપ ન થવા દે? ત્રિકાળી એટલે ક્યારે પણ. બધા જડને દૂર કરી નાખ્યા પછી જળના સંયોગ વચ્ચે હોવા છતાં મને ક્યારે જડ રૂપ ન થવા દે. કમલીનું પત્ર પાણીમાં ડૂબેલું હોવા છતાં એની રૂવાટી એવી છે, એને કોઈ ભીનું ન થવા દે. એમ હું સદાકાળ. આ વાત એટલા માટે ખાસ ઓલી અસ્થિથી આવી હતી, ચૈતન્ય ભાવનું ધારણ કેવી આવી હતી? અસ્થિ. હવે નાસ્તિ સાથે શું આવી? અજડ. તું ક્યારેય ચિંતા ના કરી, શરીરમાં રોગ આવ્યો ને એટલે પછી મારાથી કામ નહીં થશે. અરે તું અજડત્વ સ્વરૂપ છે. શરીરનું પ્રણમન એની મર્યાદા ક્યારેય છોડે નહીં અને તારા સ્વભાવમાં કોઈ દી પ્રવેશ પામે નહીં. તો શું કામ વિચારે છે? મને રોગ થયો. કેમ? સ્વાધ્યાયમાં નહોતા આવ્યા પણ શું થાય? માથું દુખતું હતું એટલે. અરે તું કેવો છો? ચિત્તી શક્તિ તને એમ કહે, તું અજડત, તને ક્યારેય જડ રૂપે નહીં થાય. ગમે તે પૂતગલનું ગમે એ પ્રણમન થાય, ચિંતા ના કર. જેમ ઓલો એક એક હોય ને, એક એક જણ સપોર્ટમાં હોય છે, એમ અહીંયા આપણને એક એક ગુણ શેમાં છે? સપોર્ટમાં છે. ચિત્તી શક્તિ કહે છે, હું ક્યારેય તને જડ રૂપે થવા નહી દઉં. જળ પૂતગલ રૂપે તો નહીં, રાગ રૂપ પણ નહીં થવાનો. તું ક્યારે પણ પરદ્રવ્યને શું નહીં કરતો? ચિંતા વિકલ્પ કરીશ નહીં, ન એનાથી લાભ, ન એનાથી નુકસાન. કારણ કે ચિત્તી શક્તિ કહે છે, હું તને ક્યારે પણ તને જળ રૂપે નહીં થવા દઉં અને જળને તારામાં નહીં આવવા દઉં. ચોકીદારનું બે કામ હોય. શું કામ હોય? અનઓથોરાઇઝ ને આવા ન દે, અને અંદરનું હોય બહાર ન જાય. બે કામ કરે ને એનું. એમ ચિત્તી શક્તિ શું કામ કરે છે? જળને અંદર નહીં આવવા દે અને તને જળરૂપ નહીં થવા દે. તો આ રીતે જીવ, જીવત્વ શક્તિ, એમાં ચૈતન્ય ભાવ પ્રાણ, ચૈતન્ય ભાવ પ્રાણ ઉપરથી ચિત્તી શક્તિ, અને ચૈતન્ય આવ્યું. તો ક્યારે પણ ચૈતન્ય હંમેશા કેવું હોય? એના બે ભેદ હોય, હોય ને હોય. આ બધા સિદ્ધાંતો આમાં છે. હવે ખબર નથી, અભ્યાસ કરતા નથી કે અભ્યાસ કરીને યાદ રાખતા નથી, આપણે પૂછી લેવું પડતા. બહુ યાદ નથી, અને જ્યાં રૂચિ રસ લાગશે ને તો સેજે યાદ રહેતું. એને કાંઈ દરરોજ એવું ન કરવું હોય. અમુકના તો નંબરો ને બધા ફટફટ એવા યાદ હોય, કારણ કે શું હોય છે ને, નિરંતર એનો કોન્ટેક્ટ હોય કે ગમે હોય તો એને શું છે યાદ રહેતા હોય. તો અહીંયા તો એ હંમેશા સરસ એમાં મોક્ષ અધિકારમાં ગાથા આવે છે. આચાર્ય દેવે પ્રશ્ન ઉઠાવ્યો અને એનો ઉત્તર આપે છે કે ચિત્તી હંમેશા એના દર્શન ને જ્ઞાન એવા બે ભેદ કેમ હોય. તો આચાર્ય દેવ ઉત્તર આપે છે, ચૈતન્ય શું છે, પ્રતિભાસ સ્વરૂપ છે. ચૈતન્યમાં શું થાય છે, પ્રતિભાસ. અને એ પ્રતિભાસ હંમેશા કેવો હોય છે, સામાન્ય અને વિશેષ સ્વરૂપ. તો કઈ કે શા માટે, ચૈતન્ય એટલે પ્રતિભાસ, અને પ્રતિભાસ હંમેશા કેવો હોય, સામાન્ય અને વિશેષ. કોઈ કે શા માટે, કારણ કે વસ્તુ પોતે કેવી છે, સામાન્ય વિશેષ સ્વરૂપ છે. દ્રવ્યથી જોઈએ તો કેવું છે, સામાન્ય. ગુણ અને પર્યાયોથી જોઈએ તો વિશેષ. સામાન્ય એટલે એકરૂપ અભેદ, અને વિશેષ એટલે ખણખણ. જેમ કે આજ અમારે આંગણે વિશેષ છે, વિશેષ એટલે કંઈક જુદું અલગ, બાકી કોમન જેને કહે. તો દરેક પદાર્થ એના દ્રવ્યથી જોઈએ તો એ કેવું હોય છે, સામાન્ય સ્વરૂપે, દ્રવ્યથી સામાન્ય સ્વરૂપ હોય. અને ગુણ અને પર્યાયથી કેવું હોય છે, તો જો પદાર્થ સામાન્ય વિશેષ સ્વરૂપ છે તેનો પ્રતિભાસ પણ કેવો હશે, એ તો નેચરલ છે કે નહીં. પદાર્થ સામાન્ય વિશેષ સ્વરૂપ છે તેનો પ્રતિભાસ પણ સામાન્ય. તો સામાન્ય પ્રતિભાસનું નામ દર્શન છે, અને વિશેષ પ્રતિભાસનું નામ જ્ઞાન છે. તો આ રીતે પહેલી જીવત્વ શક્તિ, બીજી ચિત્તી શક્તિ, તો ત્રીજી દ્રષ્ટિ શક્તિ, અને ચોથી જ્ઞાન શક્તિ. આવી ગઈ બે. એની વ્યાખ્યા શું છે, અનાકાર ઉપયોગમય દ્રષ્ટિ શક્તિ. શું મળે છે ને, અન આકાર. ચલો ફરીથી આકાર. આકાર એટલે શું, એને ફિગર કહો ને તમે, આકાર, શેપ. અચ્છા શેપ, ગુજરાતીમાં એને શું કહે, આકૃતિ કહે. આકૃતિ કહે ને, ક્યારે પણ આકૃતિ, આકૃતિ શું કરે, શેપ કરે. તમે અથવા ફિગર કહીએ તો ચાલે. ફિગર શું કરે, આમ જેમ ઓલું લાંબુ ઓલું સીટ હોય છે ને, અને એમાં શું બનાવતા હોય છે, અચ્છાને કટઆઉટ બનાવે, આપણે કહીએ ને કટઆઉટ. તો કટઆઉટ એટલે શું, એનો એનો અર્થ શું, એ જુદું પાડ્યું, જુદું પાડ્યું. તો અહીંયા દર્શન શું કરે છે, એ અનાકાર. અનાકાર એટલે ભેદ ન પાડે. અને જ્ઞાન શું કરે, સાકાર એટલે કે ભેદ પાડે. અને કટઆઉટ કર્યો એટલે ભેદ પડ્યો કે નહીં, તો એ સાકાર. સાકાર આકાર એટલે કે ભેદ, ભેદ સહિત એ કોણ છે, જ્ઞાન. અને અનાકાર એટલે ભેદ વગર, એનું નામ શું છે, દર્શન. તો ત્રીજી દ્રષ્ટિ શક્તિ, ચોથી જ્ઞાન. તો દર્શન ઉપયોગ શું કરે, દર્શનનો શું કામ છે, અહીંયા દર્શન એટલે સમ્યક દર્શન ન લેવું. ક્યારે પણ જ્યારે ઉપયોગની વાત આવે, પ્રતિભાસની ચેતનાની વાત આવે, ત્યારે બે જ્યારે હોય, દર્શન અને જ્ઞાન, તો શું છે, સામાન્ય અવલોકન અને વિશેષપણે જાણવું. અને જ્યારે મોક્ષ માર્ગની રત્નત્રયની ત્રણની વાત આવે, ત્યારે શું લેવા, સમ્યક દર્શન. ભલે ત્યાં દર્શન જ્ઞાન ચારિત્ર હશે તો ત્યાં શું લેવું, સમ્યક દર્શન. કોઈને એમ થાય બે કેમ સરખા લીધા, સામાન્ય અવલોકનમાંય દર્શન તમે લ્યો અને શ્રદ્ધામાંય તમે દર્શન, એવું કેમ લીધું એવું બધું. તો પહેલું તો એક, ભાવો બેહદ છે અને શબ્દો કેટલા છે, થોડા છે. જેમ વ્યક્તિ ઘણી હોય પણ અમુક નામ બધા કોમન હોય છે ને, મહેશ છે ને સુભાષ છે કે જે કાંઈ બધા એવા નામ કેવા હોય છે બહુ, કારણ કે વ્યક્તિઓ ઘણી છે એટલે બધા નામ ક્યાંથી કાઢે, નવા નવા ગોતે તો કેટલા છે. તો એવી રીતે અને બેનું એક સમાનપણું છે, સામાન્ય અવલોકનનું અને શ્રદ્ધાનું સુખમનપણું. જેમ સામાન્ય દર્શન છે એ કોને પકડે, માત્ર અસ્તિત્વ મહાસત્તાને, એવી જ રીતે સમ્યક દર્શનની પર્યાય કોને ગ્રહણ કરે છે, ભેદને કે અભેદને. અને તેથી અભેદ ગ્રાહી જેમ દર્શન ઉપયોગ છે, એવી રીતે અભેદ ગ્રાહી દ્રવ્યને શ્રદ્ધાની પર્યાય ગ્રહ માટે બેને એક નામથી. તો અહીંયા ફરીથી કેવું છે, દ્રષ્ટિ શક્તિ. અને એમાં એક કોઈને પ્રશ્ન થાય, ગુરુદેવ આ બધા ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે, આમ નામ શું આવવું જોઈએ ત્રીજી શક્તિનું, જીવત્વ ચિત્તિ, પછી નામ શું આવવું જોઈએ, દર્શન શક્તિ, અને એની જગ્યાએ કયો શબ્દ આવ્યો છે, દ્રષ્ટિ. શા માટે, જો એનું બ્રેકેટમાં જોવો અર્થ તો એનો છે, सत्ता मात्र पदार्थमा उपयोग थवा मय दर्शी सके अर्थात दर्शन क्रिया रूप शब्द शु देखाड़ू से अहिया जो साथे आचार्य देव आपने रिमाइंड करता जाए शु रिमाइंड करता जाए अमारे खाली शक्ति ना नाम ने नहीं अमारे तो शक्ति नु प्रणमन पण जोए तू सुधात्मा सुधात्मा करे एम नहीं सुधात्मा नु वेदन थवू जोए माटे अहिया क्रिया क्रिया कहो के प्रणमन कहो तो ए साथे नी वात छे तो अहिया दर्शन अने दर्शन केवू छे अनाकार उपयोगमय एटले के जेमा कोई आकार एटले भेद जेने ग्रहण करे दर्शन क्या सुधी अभेदपणे ग्रहण करे क्या सुधी अभेद ग्रहण करे पण क्या सुधी नु पर्यायना अनंत विभाग ने अभेदपणे के एक गुण नी बधी पर्यायो ने अभेदपणे के गुणों ने अभेदपणे क्या सुधी नी जेनामां जड चेतनमां पण भेद न थाय एवी आ अनाकार उपयोग में दर्शी शकती आ जड़ अने आ चेतन एटला माटे महासत्ता महासत्ता एटले शुं छे 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 केवू छे ज्ञान पासे जा दर्शन खाली शुं ग्रहण करे छे छे एटलू जेने नाम बीजू पंचासी कहेवाने एवा शब्द प्रवचन सा महासत्ता पछी बीजू अवांतर सत्ता अवांतर एटले अव अंतर बीजी सत्ता थी होवा पणाथी एनु अंतर जुदा पण तो अवांतर सत्ता भेद करो कि आ जड़ छे के जे घणी वार चौमासु होय ने बहुत धुम्मस होय बहुत धुम्मस धुंधळू वातावरण त्यारे आपणने शुं लागे कंईक छे कहीए खबर न पड़े कारण के एटलो फोग एटलो डार्क होय छे थीक के आपणने लागे कंईक छे छे तो ए छे पण ग्रहण करे एनुं नाम शुं कहेवाय दर्शन पछी थोड़ुं क्लियर थाय अथवा नजीक जाय तो ओ हूँ तो एम मानतो तो अँ मणस उभो एने बदले तो अँ कोक झाड़न ठूठू है एवं कहीं थे ना आकार एवं शेप अथवा कोई पुतळू है तो एक्जेक्ट शू थी जो नक्की थी तो कोण है भेद पाड़ो ये ज्ञान है तो अनाकार उपयोग जेमा कोई भेद नहीं फरी क्यों भेद जड़ चेतन पण भेद नहीं खाला अस्तित्व ने मत ग्रहण करे तो तेनु नाम शू कहवाय दर्शन कहवाय અને જ્ઞાન સાકાર આકાર એટલે ભેદ કારણ કે ફરીથી આપણે લીધું આકાર કરશે એટલે બીજાથી છૂટું પડશે તો એ ભેદ સહિત જે જાણે એનું નામ શું છે જ્ઞાન છે જો અહીંયા લઈએ ફરીથી દર્શન ક્યાં સુધી નો ભેદ ન કરે જળ ચેતન નો ન કરે અને જ્ઞાન ક્યાં સુધી ભેદ પાડે ક્યાં સુધી જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી ક્યાં સુધી થઈ શકે ચાલો એક થોડું લઈએ વિશ્વ લઈએ વિશ્વમાં જ્ઞાન શું ભેદ પાડશે છ દ્રવ્ય પાડશે છ દ્રવ્યમાં શું ભેદ પાડશે જળ ચેતન રૂપી જે કહીએ એક આપણે જળ ચેતન લઈએ એમાં એક ચેતન લઈએ ચેતનમાં પણ શું ભેદ પાડશે અનંત ગુણ છે અનંત ગુણમાં શું પાડશે એક જ્ઞાન ગુણ તો જ્ઞાન ગુણમાં શું ભેદ પાડશે મતિ શ્રુત અવધિ એવી પર્યાય ભેદ પાડશે એમાં એક પર્યાય ગમી લ્યો એ પર્યાય પકડશે પછી શું એમાં ભેદ પાડશે અવિભાગ પ્રતિ છે ક્યાંથી ક્યાં સુધી શરૂ કર્યું અને દર્શનને શું કર્યું તું છે બસ છે અને જ્ઞાન કે છે એટલું નથી આ જીવ છે જીવમાં જ્ઞાન ગુણ છે જ્ઞાન ગુણની એક પર્યાય છે એક પર્યાયમાં અવિભાગ પ્રતિછેદ છે અને એક અવિભાગ પ્રતિછેદમાં પછી શું આવે અરે અવિભાગ એટલે ભેગ હવે ન આવે એટલા નામ તો અવિભાગ કીધું એને અને આના ઉપરથી દીપચંદજીએ ગુરુદેવ સરસ વાત લીધી આ કેવું એક અદભુત રસ છે એક જ દ્રવ્ય ચેતન દ્રવ્ય એના બે ગુણ ક્યાં બે ગુણ દર્શન અને જ્ઞાન એક ભેદ પાડ્યા વગર એક ભેદ કોઈ દી પાડે નહીં અને એક ભેદ પાડ્યા વગર રહે નહીં અદભુતતા છે બે એક્સ્ટ્રીમ થયા ને એક કોઈ દી ભેદ કોણ ભેદ ન પાડે દર્શન અને જ્ઞાન શું કરે ભેદ પાડ્યા વગર આ એક અદભુતતા વસ્તુની રહેલ જેમાં આવે છે ને વિરુદ્ધ ધર્મત્વ પણ છે તો અહીંયા એ રીતે ચાર શક્તિ થઈ ગઈ જીવત્વ ચેતી દ્રષ્ટિ અને જ્ઞાન અને જ્યાં જ્ઞાન હોય એની સાથે અવિનાભાવી શું હોય સુખ હોય હોય ને હોય જ તો પાંચમી શક્તિ કઈ લીધી છે અનાકુળતા લક્ષણ સુખ શક્તિ. કમસે કમ અત્યારના જે કઈ પાંચ સાત શક્તિ તો યાદ તો રહી જશે ને. ગુરુદેવજી ને વ્યાખ્યા સહિત યાદ હોય એટલી વર્ષની ઉંમર સુધી પણ, અને આપણે કહીએ ના મને તો યાદ ન રહે. કોઈ કે ને ન યાદ હોય એને એકવાર કહ્યું તું એક લિસ્ટ લખવા માંડ તને કેટલું યાદ છે. 1000 આઈટમ તો મિનિમમ, આ તો કહું મિનિમમ. કોઈના નામ, કોઈના એડ્રેસ, કોઈનું આ તે કેટલું આપણે વિચારશું. એક જરૂરિયાત છે એની છે, એક રૂચિની. રૂચિ હશે તો એ ભાવ એને ખ્યાલમાં આવ્યા વગર રહેશે નહીં. તો ફરીથી આ કોનું વર્ણન ચાલે છે? શક્તિનું વર્ણન. પણ કોની શક્તિ? મારી શક્તિ. તો હું કોણ છું? હું જીવ છું. તો જીવ છું તો મારામાં જીવપણું રહેલું છે. અને જીવત્વ શક્તિ કહે છે હું તને તારો ક્યારેય અભાવ નહીં થવા દઉં. હું તને જીવને જીવપણે જે તારા ચૈતન્ય પ્રાણને હું ટકાવી રાખીશ. તો એના ઉપરથી બીજી ચિત્તી શક્તિ થઈ કે તને ક્યારેય હું જડરૂપે થવા નહીં દઉં. અને એ ચેતનપણામાં બે ભેદ છે, દર્શન અને જ્ઞાન. ભેદ પાડ્યા વગર ભગવાનના દર્શન કરવા. એ કયું દર્શન હશે? ચક્ષુ દર્શન. આંખથી ભગવાનના દર્શન કર્યા એ ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન? આંખના નિમિત્તે. ચલો બધા હોશિયાર તો કહેશે આંખથી ન, એ તો બધું થોડું મારે એલર્ટ રહેવું પડે ને. આંખના નિમિત્તે ભગવાનના દર્શન કર્યા એ ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન? ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તે ભગવાનના દર્શન કર્યા એ દર્શનની ચાર પર્યા છે ને, ચક્ષુ અચક્ષુ અવધિ અને કેવળ. તો એ કયું દર્શન લેશું, ચક્ષુ કે અચક્ષુ? ચક્ષુ દર્શન. ચક્ષુ દર્શન એ પછી મનમાં પોતે જ અનુમાન કરે એ જુદી વાત છે. પહેલું જ પહેલું જ આ ભગવાન એ તો ભેદ પાડ્યો, એ દર્શન નથી, જ્ઞાન થઈ ગયું. આટલી તો વાત લઈએ છીએ એટલા માટે. તો જળ ચેતનનો પણ ભેદ નથી. તો આ તો શું ભેદ પાડ્યો આપણે? ભગવાન. ભગવાન એ શું થઈ ગયું? આખો ભેદ થઈ ગયો. અને ભેદ થઈ ગયો તો કોણ આવી ગયું? જ્ઞાન આવી ગયું. દર્શન આપણાથી કોઈ દી ન પકડાય એટલું સૂક્ષ્મ પેલું થઈ જતું હોય. ચાલો તો એટલા માટે એ દર્શન પછી જ્ઞાન ભેદ પાડીને જાણે. અને જ્ઞાન સાથે અવિના ભાવી અનુકૂળતા લક્ષણ સુખ શક્તિ. શું વ્યાખ્યા છે? અનુકૂળતા કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક ન હોય, પ્રિન્ટિંગ મિસ્ટેક ન હોય. અનુકૂળતામાં સુખ હોય કે નહીં દરેકને પૂછી જાય. આપણે સામાન્ય મેજોરિટી કયો રિઝોલ્યુશન પાસ થશે? સુખ ક્ષમા હોય અનુકૂળતામાં કે ફરી ફરીને અભિપ્રાયો બોજ પલટાવવા પડશે આપણને. અનુકૂળતામાં ભોગવવાની આકુળતા છે, અનાકુળતા નથી. આપણે માનીએ છીએ કે અનુકૂળતામાં મને સુખ ને શાંતિ છે. અનુકૂળતામાં પણ શું રહેલી છે? ભોગવવાની આકુળતા રહેલી છે, અનાકુળતા નથી. જ્યાં કોઈ પણ પ્રકારની આકુળતા નથી, ન મેળવવાની આકુળતા, ન ભોગવવાની આકુળતા, ન સાચવવાની આકુળતા, કોઈ જ પ્રકારની જ્યાં આકુળતા નથી, આ એનું નામ અનાકુળતા લક્ષણ શું છે? સુખ શક્તિ છે. અને એના પછીની છઠ્ઠી શક્તિ શું છે? કે આવી જો સુખ છે એની રચના, એનું પ્રણમન, પ્રગટતા કોણ કરી શકે? એવું સામર્થ્ય કોનામાં છે? કે વીર્ય. શબ્દ શું વ્યાખ્યા છે? સ્વરૂપની રચનાના સામર્થ રૂપ વીર્ય શક્તિ છે. સ્વરૂપની રચના, રાગને રચે એ આત્માનો પુરુષાર્થ નથી, વીર્ય નથી, બળ નથી. શેની રચના કરે? સ્વરૂપ. જેવું સ્વરૂપ સુખમય છે, શ્રદ્ધામય છે, આનંદમય છે, એવી જે રચના કરે. રચના કરે એટલે એ દ્રવ્યની વાત, ગુણની વાત કે પર્યાયની વાત? પર્યાય નહીં, કારણ કે દ્રવ્ય ગુણ તો સદાય છે જ. રચના પ્રણમન કરવી કોનામાં આવશે? પર્યાયમાં. તો જેવો સ્વભાવ ત્રિકાળી છે એવું પર્યાયમાં એની રચના થાય તેનું નામ શું કહેવાય છે? સુખ શક્તિ કહેવાય છે. છ સુધી ઇનફ થઈ ગયું. આમાં કોઈને હવે આના પછી સુખ અને વીર્ય, છઠ્ઠી એટલે વીર્ય. અહીંયા કોઈને એમ પ્રશ્ન થાય કે સુખ શક્તિ વર્ણવી, પણ બે આત્માની મુખ્ય શક્તિ શ્રદ્ધાને ચારિત્ર રહી ગઈ, આખી ક્યાંય 47 શક્તિમાં નથી. જીવત્વ લીધી, ચિત્તી લીધી, દ્રષ્ટિ, જ્ઞાન, સુખ, વીર્ય, તો એ આ બે કેમ ભૂલી ગયા? તો ભાઈ, સુખની અંદર શ્રદ્ધા અને ચારિત્ર સમાયેલ, કારણ કે સુખની શરૂઆત સેનાથી થશે? શ્રદ્ધાથી. સુખની વૃદ્ધિ અને પૂર્ણતા પછી સેનાથી થશે? ચારિત્રની. અને એ જ લઈએ આપણે. દુઃખનું કારણ એક શું છે? ટાઈમ થતો. દુઃખનું કારણ કોણ છે? મોહ. સામાન્યતઃ એ બરોબર છે કે નહીં? કારણ કે મોહમાં જ રાગવેશ કસાઈને છે, તો દુઃખનું કારણ મોહ છે. તો મોહનો અભાવ એ શું હોય? સુખનું કારણ. એગ્રી? મોહનો સદભાવ દુઃખ છે, મોહનો અભાવ સુખ છે. તો મોહના ડિવિઝન ક્યાં છે? દર્શન મોહ અને ચારિત્ર. એટલા માટે શ્રદ્ધા અને ચારિત્ર. તો એ જે મોહમાં શ્રદ્ધા અને ચારિત્ર આવી ગયા, તો એની સામે સુખમાં પણ કોણ આવી ગયા? શ્રદ્ધા અને ચારિત્ર આવી ગયા ને. દર્શન મોહ અને ચારિત્ર મોહનમાં છે, તો સામે સુખમાં કારણભૂત કોણ થશે? શરૂઆતમાં સમ્યક શ્રદ્ધા, પછી આગળ વૃદ્ધિને પૂર્ણતામાં કોણ લઈ જશે? ચારિત્ર. માટે સુખમાં એ આચાર્યદેવ ભૂલા નથી, આચાર્યદેવના જ્ઞાનમાં છે જ, એ સુખમાં બેને સમાવી દીધા છે. આ રીતે છ શક્તિ સુધી આપણે હૃદયનો વિસ્તાર.
શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ. બોલો. વૃક્ષપાદીથી લઈને માયુ સાહેબ પર્યંત ચોવીસ ઇન્દ્ર ભગવાનનો, શ્રીમંદરાદિથી લઈને અજીત વેરે પર્યંત વીસ વિરમાન જીનેન્દ્ર ભગવાનનો, શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો, હમ ભક્તોના તારણા રૂપકારી શ્રી સમીસારાદિ સર્વ જીનવાણી માતનો, કુંકુંદાચાર્ય દેવાદિ સર્વાચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો, હમ ભક્તોના તારણા રૂપકારી શ્રી કાહન ગુરુ દેવનો, પ્રસમૂર્તિ ધન્યતા પૂજ્ય ભગવતી માતાનો, અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિના દાતા એવા કૃપાળુ દેવનો, આજના દસ લક્ષણ ધર્મધારક પધારેલા મુનીશ્વર ભગવાનનો, ઉત્તમ બ્રહ્મચર્ય દીનનો, પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો, જય હો.